પેજ નંબર 173 ગાથા સૌ સમૂહ માને છે.
વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતિ વૃત્તિ વહે નિજ
આત્મસ્વભાવનો જ્યાં અનુભવ લક્ષ અને પ્રતિથી વર્ષે છે તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે છે ત્યાં પરમાર્થ સંપ્રિત છે. અત્યંત અંતરની ગહન સૂક્ષ્મ વાત આ 111મી ગાથામાં છે. તેના વિવેચનનો પ્રારંભ થાય છે. બહારના સિદ્ધાંતો, બહારના સૂત્રો ઠીક ઠીક બુદ્ધિ હોય તો બરાબર સમજી શકાય છે. આપણે એક નવા ક્ષેત્રમાં પ્રવેશ કરીએ છીએ અને એક એવા બિંદુ તરફ જઈ રહ્યા છીએ કે ગમે તેવી બુદ્ધિ હોય તો પણ બુદ્ધિના લેવલથી નહીં સમજાય. પણ એ સમજવા માટે અંતર પ્રજ્ઞા જોઈએ. શરીરમાં ચૈતન્ય છે પણ ચૈતન્યમાં જે ઘટના ઘટે છે તેને શરીર જાણતું નથી, ઇન્દ્રિયો જાણતી નથી અને ચૈતન્યમાં જે ઘટના ઘટે છે તેને મન પણ જાણી શકતું નથી. ઘટનાનું કેન્દ્ર અને પ્રાપ્ત થયેલ પરિધિ બે વચ્ચે ઠીક ઠીક અંતર છે. જ્યાં સુધી પરિધિ ઉપરથી વાત થશે ત્યાં સુધી કેન્દ્ર સુધી પહોંચાશે નહીં. શબ્દો અને તર્ક આપણે આપણા પોતાના નથી પણ ઉછીના છે. તેમાં આપણને રસ છે, તેનો આગ્રહ છે, તેનો આપણને અહંકાર છે અને તેના ઉપર મારાપણાનું લેબલ મારી આપણે આપણી જાતને પંડિત સ્વાધ્યાયકાર કહેવડાવીએ છીએ. ટાંકામાં પોતાનું પાણી નથી પરંતુ બહારથી ભરેલું છે, તેમ આપણી પાસે પણ માથાના ટાંકામાં બહારથી ભરેલા શબ્દો છે. શબ્દો, વિકલ્પો, આગ્રહ, મતાગ્રહ, માન્યતાઓ, વિવાદ, સંપ્રદાય ઉભા કરે છે. એક વખત આ શબ્દોનો મોહ છોડવો પડશે. કદાચ પદાર્થોની આસક્તિ છૂટશે પણ શબ્દોની આસક્તિ છોડવી ઘણી મુશ્કેલ છે. મારો કહેલ શબ્દ એ પરમ સત્ય છે. તેઓ જે દાવો કરે છે તે સત્યથી હજારો માઇલ દૂર છે. પરમ કૃપાળુ દેવની અંતરમાં બનતી ઘટના અને અંતરમાં પ્રાપ્ત થતી એક અવસ્થા તરફ અંગુલી નિર્દેશ કરવો છે. પૂરેપૂરું કહી નહીં શકાય, તે વર્ણવી નહીં શકાય, પરંતુ અંદર જે બને તેને ઠીક પ્રમાણમાં સાધકે સમજવાનો પ્રયત્ન કરવો પડશે. આથી જે ગાથાની શરૂઆત થાય છે તેની આ ભૂમિકા છે.
જ્યાં સુધી આ વિચારણા ચાલે છે ત્યાં સુધી તમારી સમજ, માહિતી, તમારો સંગ્રહ, જાણકારી બધું દૂર રાખશો તો મેળ પડશે. મોટા ભાગે તમે સાંભળતા નથી પણ તુલના કરો છો. આપણે આપણને સાંભળીએ છીએ. જ્યાં સુધી તમે તમારું જ સાંભળશો ત્યાં સુધી તીર્થંકર દેવ આવશે તો પણ તમે તેને સાંભળી નહીં શકો. એક વખત આપણને સાંભળવાનું બંધ કરી દઈએ, એક વખત આપણને સાંભળવાનું બંધ કરી દઈએ, આ ઘટના જે ઘટે છે તે અંદરની છે, તેના તરફ જોઈએ. આ સૂત્રથી બહુ ચર્ચિત એવું સમકિત અથવા સમ્યક દર્શનને સમજવાનો પ્રારંભ થાય છે. કોઈ પણ રીતે સમ્યક દર્શનની સ્પષ્ટતા થઈ શકે તેમ નથી. તે સંપૂર્ણ આંતરિક ઘટના છે. જે વખતે અનુભવ થાય છે તે વખતે અનુભવ કરનાર હાજર નથી, કોઈ નોંધ કરનાર નથી. અનુભવ થયા પછી તે સ્થૂળ ભૂમિકા ઉપર આવે છે, ત્યારે એ અનુભવને સ્મૃતિમાં લાવવો પડે છે. એ કઠિન વાત છે. શાસ્ત્રનો પાયો, અધ્યાત્મનો પાયો, સાધનાનો પાયો આ સમકિત ઉપર ઊભો છે. તમે કહો છો કે વૃક્ષ માટે બીજ અનિવાર્ય છે, બીજ વગર કાંઈ પણ નહીં થાય. જેની પાસે બીજ છે તેની પાસે આખું વૃક્ષ છે. વૃક્ષ બીજમાં છુપાયેલું છે, પીરોભૂત છે. બીજમાં વૃક્ષ છે, તેને ખીલવવાની પ્રક્રિયા કરવાની છે. અંદર રહેલા બીજાને ખીલવવા આપણા તરફથી પૂરેપૂરો સહકાર મળે તેનું નામ સાધના. સાધક બીજને ખીલવવા માટેની અનુકૂળતા કરી આપે છે. સમગ્ર સાધનાનો આધ્યાત્મિકતાનો પાયો, જ્ઞાનનો આધાર, ચારિત્રનો આધાર, યોગ અને ધ્યાનનો આધાર અને વિતરાગતા તથા કેવળ જ્ઞાનનો આધાર પાયો તે સમ્યક દર્શન. ભગવાન મહાવીરની અંતિમ દેશનામાં ઉત્તરાયણ સૂત્ર તેના 28મા અધ્યાયમાં આ 30મી ગાથામાં પરમાર્થ નિર્ણય તીર્થંકર દેવે આપ્યો છે.
આ સુપ્રીમ કોર્ટનો નિર્ણય ફેરવી નહીં શકાય. સમ્યક દર્શન વગર સમ્યક જ્ઞાન હોઈ શકે નહીં. શરૂઆત દર્શનથી કરી અથવા દિગમ સૂત્રમાં પહેલું સૂત્ર જયારે આવ્યું ત્યારે શરૂઆત સમ્યક દર્શનની કરી. સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર તે મોક્ષ માર્ગ છે. કોઈ કોઈ ઠેકાણે શરૂઆત જ્ઞાનથી કરી છે, પરંતુ અનુભવી એમ કહે છે કે સમ્યક દર્શન એ જ્ઞાનનો ભાગ નથી, એ શ્રદ્ધાનો ભાગ છે. જ્ઞાનને સ્વચ્છ કરવાનું કામ સમ્યક દર્શન કરે છે. જ્ઞાન આપણી પાસે છે, પરંતુ સમ્યક દર્શન નથી. જ્ઞાન ઉપાધિ ઉત્પન્ન કરે છે, ઉપાધિ ઉત્પન્ન કરે છે. બહુ વિચિત્ર આ વાત છે. આટલું જ્ઞાન ન હોત તો જગતમાં આટલા મતભેદો ન હોત. ધર્મના નામે, તત્વના નામે, દર્શનના નામે, ધ્યાનના નામે, યોગના નામે રોજ એક નવી દુકાનનું ઉદઘાટન થાય છે. વ્યાપારીઓ એટલા વધ્યા છે કે ઘરાકો માટે તાણાતાણી થાય છે. માલ લીધા પછી ખબર પડે છે કે માલ બોગસ છે, લેનાર અને દેનાર પણ બોગસ છે. જ્ઞાન તો છે પણ એ જ્ઞાનને શુદ્ધ કરવું પડશે. જ્ઞાન તો છે પણ જ્ઞાનને શુદ્ધ કરવું પડશે. તમને આશ્ચર્ય લાગશે, એ જ્ઞાનને પરિમાર્જન કરવાનું કાર્ય સમ્યક દર્શન કરે છે. જ્ઞાનને શુદ્ધ કરવા સમ્યક દર્શનની જરૂર છે. મને ખ્યાલ નથી આવતો કે તમને સમજાય છે કે નહીં, પણ સમજવું તો પડશે. સમ્યક દર્શન નથી તેને સમ્યક જ્ઞાન ન હોય, આ વાતનું પ્રમાણ છે. 100 વર્ષ પહેલા ધરતી ઉપર આવેલા પરમ કૃપાળુદેવ ગાયું છે કે
જો હોય પૂર્વ ભણેલ પણ નવ પણ જીવને જાણ્યું નહીં તો સર્વ તે અજ્ઞાન સાક્ષી છે. આગમે બહુ સ્પષ્ટ વાત કરી છે. જ્ઞાની પુરુષની વાત ગહન નથી પણ સ્પષ્ટ છે, સરળ છે. શબ્દનો ઉપયોગ કરવો પડે માટે કરે છે, એ શબ્દથી પર રહીને કરે છે. નવ પૂર્વ ભણ્યો હોય છતાં તે જ્ઞાની નથી, બધું અજ્ઞાન છે. અમે મતી કલ્પનાથી કહેતા નથી, પણ આગમોની સાક્ષીથી આપીને કહીએ છીએ. અમે કહીએ છીએ એમ નથી કહેતા, પણ આગમો સાક્ષી છે. આ શાસ્ત્રો છે તે સાક્ષી છે. સમ્યક દર્શન વગર કદી પણ સમ્યક જ્ઞાન ન હોય. સમ્યક જ્ઞાન વિના ચારિત્ર ગુણ વિકાસ પામી શકે નહીં. અહિંસા, સત્ય, સદાચાર, અપરિગ્રહ, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, વિતરાગતા આ ગુણો છે. ગુણ એટલે આત્માની શક્તિ. જેમ સાકરમાં ગળપણ તેનો ગુણ છે, શક્તિ છે તેમ આ બધા ગુણો ચૈતન્યની શક્તિ છે. આ બધા ગુણો અને શક્તિઓ આત્મદ્રવ્યમાં છે. કોઈ દાબડામાં કિંમતી રત્ન ભર્યા હોય, તમને ખબર પણ ન હોય અને ચાવી ખોવાઈ ગઈ હોય, અને કોઈ આવીને એમ કહે કે આ દાબડામાં કિંમતી રત્ન ભર્યા છે, તમે કહો ને કે લાવો ખોલો, અમને તો ખબર જ નથી. જ્ઞાની પુરુષો દાબડામાં રહેલ કિંમતી ખજાનાની માહિતી આપે છે અને તેની ચાવી પણ આપે છે. ત્યારે હૃદયમાંથી નીકળે છે, અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર.
શિષ્ય સદગુરુ થઈ જાય છે, હૃદય ભરાઈ જાય છે, ગદગદ થઈ જાય છે, હૃદય ભરાઈ જાય છે. આટલો મોટો ઉપકાર શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌહીન તમે આપીને શું આપો છો, છે શું તમારી પાસે? નશ્વર નાશવંત પદાર્થો છે તે પણ તમારા નહીં, પણ માગી લાવેલા છે. અવસ્થા અંદરથી પ્રગટ થાય છે. ચારિત્ર શબ્દો બાહ્ય કર્મકાંડ નથી. ચૈતન્યનો બગીચો ખીલવો તેનું નામ ચારિત્ર. બગીચામાં ચંપાનો છોડ, જુઈ, ગુલમોહર, માલતી એમ જાત જાતના ફૂલો હોય છે. ચૈતન્ય એક બગીચો છે, કેટલા ફૂલોનો બગીચો! શબ્દ છે અનંત ગુણોનો બગીચો. દર્શન વિના જ્ઞાન નથી થતું અને જ્ઞાન વિના ચારિત્ર રૂપ ગુણની પ્રાપ્તિ થતી નથી. ચારિત્ર ગુણથી રહીતને સકલ કર્મક્ષય રૂપ મોક્ષ નથી અને મોક્ષ વિના નિર્વાણ પદની પ્રાપ્તિ નથી. બે શબ્દો અલગ પાડ્યા, મુક્તિ એટલે મોક્ષ ન હોય તેને નિર્વાણ પણ ન હોય. નિર્વાણ એટલે રાગ દ્વેષનું કાયમ માટે શાંત થવું, ભવ ભ્રમણ મટી જવું, માયાનો દીવો કાયમ માટે બુજાઈ જવો, કાયમ માટે ફેસલો થઈ જવો, આ બધાનો આધાર એકમાત્ર સમ્યક દર્શન.
આ ગાથાથી સમ્યક દર્શનનું મૌલિક સ્વરૂપ વિચારવાનો પ્રારંભ થાય છે. સમ્યક દર્શન આપવા લેવાની ચીજ નથી. સમ્યક દર્શન ગાંઠિયાનું પડીકું નથી કે લો તમને આપ્યું. આજે તો તેની જાહેરાત પણ થાય છે કે આટલાને સંકેત આપ્યું, બીજા બધા ખેલ કરો પણ આ ખેલ રહેવા દો. સમ્યક દર્શન આવવું હોઈ શકે નહીં. સમ્યક દર્શનની ઘટના ઘટે ત્યારે હાજર તત્વ સદગુરુ છે. શાસ્ત્રો પણ તે વખતે હાજર નથી. શાસ્ત્રોએ પહેલા કામ કર્યું. જે આત્માનો અનુભવ તમને થવાનો છે એ આત્મા કેવો છે તેની માહિતી સત્શાસ્ત્રો વાંચીને શ્રુતજ્ઞાન દ્વારા તમે માહિતી મેળવી લીધી છે પણ પ્રતીતિ થઈ નથી. સમ્યક દર્શનની ઘટના જ્યારે અંદર ઘટે છે ત્યારે માત્ર પોતે અનુભવ કરે છે અને સદગુરુ હાજર હોય છે. સદગુરુ કંઈ પણ બોલતા નથી, મૌન છે. સદગુરુ બોલ્યા વગર હાજર રહે છે અને શિષ્ય કહે છે, અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપા મર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. સમ્યક દર્શન શું છે, પરમાર્થ શું છે, નિશ્ચય શું છે, અથવા તો વાસ્તવિક શું છે? સમ્યક દર્શનની અનેક વાતો કર્યા પછી એક નિર્ણય ઉપર આવ્યા કે પરમાર્થથી તો સંકેત આ જ છે. એવો નિર્દેશ કર્યો છે એટલા માટે આને નિશ્ચય સમ્યક દર્શન કહ્યું છે.
જૈન દર્શનની પરિભાષામાં એક પરિપાટી છે, જ્યારે કંઈ પણ વાત કરીએ ત્યારે નિશ્ચય નહીંથી અને વ્યવહાર નહીંથી, પરમાર્થિક અને વ્યવહારિક એમ બે રીતે વાત કરે. પાણી કેવું છે તો પારમાર્થિક અપેક્ષાએ પાણી શીતળ છે, અને શિયાળામાં નાહવા માટે પાણી ગરમ કર્યું હોય તો વ્યવહારિક રીતે પાણી ગરમ છે. પાણી ગરમ દેખાય છે તે પાણી એકલાનું કામ નથી, તેને અગ્નિનો સંગ થયો છે. આ સંસારમાં તમારા એકલાનું કામ નથી, તમને સંગ થયો, સંસારમાં લપેટાયો. આ સંસાર તમે ગળે બાંધ્યો છે. નાનકડા ઘડામાં કૂતરું પરાણે મો નાખે પછી કેવી મૂંઝવણ થાય તેને નીકળવા માટે. તમે મૂંઝાણા તો હશો જ, કારણ કે પરાણે મોઢું નાખ્યું છે. કાટલો કોણ તોડે? દંડો લઈને કોઈ કાટલો તોડવા આવે તો કૂતરું ભાગી જાય. તેમ સદગુરુ માયારૂપી કાટલો તોડવા આવે છે, પણ તમે ઊભા રહો તો ને, તોડવા દો તો ને. આ પરમાર્થ શું છે, પારમાર્થિક અવસ્થા શું છે, તેની વાત 111મી ગાથામાં આવી રહી છે. સમ્યક દર્શનના નિસર્ગ સમ્યક દર્શન, બીજું સમ્યક દર્શન વગેરે ઘણા પ્રકાર છે. આ ગાથામાં પરમાર્થે સંકેત કહ્યું છે, વર્તે નિજ સ્વરૂપનું અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થ સંકેત. આ એક અદભુત ગાથા છે. ઘણા ઘણા તથ્યો અને સત્યો આ ગાથામાં ધરબાઈને પડ્યા છે. આ ગાથામાં ચાર ખંડ છે, ચાર ભાગ છે, ચાર અંશ છે. પહેલું, વર્તે નિજ સ્વભાવ અનુભવ. બીજું, વર્તે નિજ સ્વભાવનો લક્ષ. ત્રીજું, વર્તે નિજ સ્વભાવની પ્રતીતિ. ચોથું, વૃત્તિ વહે નિજ ભાવનો, તો પરમાર્થે સંકેત. આ ચાર લીટી કટકા મળીને ગાથા છે. આ ઘટનાની સમાપ્તિમાં વૃત્તિ વહે નિજ ભાવમાં, લગ્ન પતિ ગયા ક્યારે કહેશો? હસ્તમેળાપ થાય ત્યારે. વૃત્તિ વહે નિજ ભાવમાં એ હસ્તમેળાપ, પૂછો ક્યારે મોક્ષ મળશે? વૃત્તિ ભય નિજ ભાવમાં. ધ્યાન કોને કહેવાય? તો વૃત્તિ ભય નિજ ભાવમાં. સાધના કોને કહેવાય? ધર્મ કોને કહેવાય? સામાયિક કોને કહેવાય? પરમાર્થ કોને કહેવાય? તો બધાનો જવાબ એક જ છે કે વૃત્તિ ભય નિજ ભાવમાં. આ મોટા મોટી ઘટના છે. વૃત્તિ એટલે અંદરની ધારા, વૃત્તિ એટલે પરિણતિ, વૃત્તિ એટલે ચેતનાની ધારા, વૃત્તિ એટલે રુચિ, વૃત્તિ એટલે તીવ્રતા, વૃત્તિ એટલે જ્ઞાન. વૃત્તિ શબ્દ સાંખ્ય દર્શનનો પણ છે, યોગમાં પણ શબ્દ છે. યોગ નિશ્ચય નિવૃત્તિ નિરોધ, ચિત્ત વૃત્તિનો નિરોધ, તેનું નામ યોગ એમ કહ્યું. પરમ કૃપાળુ દેવે અહીં આત્માની પરિણતિના અર્થમાં વૃત્તિ શબ્દ મુખ્ય છે. વૃત્તિ એટલે જ્ઞાનની ધારા, આંતરિક ધારા, ચેતનાની ધારા.
ભાગવતમાં એક સરળ વાત કરી છે, ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ રાધાને થઈ. રાધાએ શું કર્યું? જે ધારા હતી તે ઉલટાવી નાખી. ધારા શબ્દ લખી ઉલટાવી નાખજો તો રાધા થશે. ધારાને ઉલટાવવાની છે. આ કરવામાં અનંત કાળ ગયો. પરમ કૃપાળુ દેવે કહ્યું છે ને કે અનંત કાળથી આતડ્યો વિના ભાન ભગવાન સેવ્યા નહીં ગુરુ સંતને મૂક્યું નહીં અભિમાન. જ્ઞાનની ધારા તો છે પણ બહાર તરફ જાય છે, એને અંદર વાળવી છે. તેને વાળવા પ્રચંડ પુરુષાર્થ જોશે. કોઈ પૂછે છે કે તમે સાધના કરો છો એટલે શું કરો છો? હજારો પ્રકારની સાધના કરતા હો પણ એટલું જ કહેજો કે બહાર જતી ધારાને અંદરમાં વાળવા માટે મથામણ કરીએ છીએ. કેટલા વર્ષો થઈ ગયા પણ ધારા બહાર જ જાય છે. વારો રે કોઈ પરઘર રમવાનો ઢાળ, પરઘર રમતા જૂઠા બોલી થઈ, રે છે ધણીને આળ. વારો રે કોઈ પરઘર રમવાનો ઢાળ. આનંદનજીએ સંતોને નોતરું મોકલ્યું કે કોઈ આવો ને, વારો રે કોઈ, આ પરઘર રમવાનો ઢાળ પડી ગયો છે. ઢાળ ગુજરાતી શબ્દ છે. ઢાળ ઉપર સાયકલ ચાલે તો પેડલ ન મારવું પડે, એની મેળે ચાલે. તેમ પરભાવમાં જવું આપણા માટે સડસડાટ છે. મંદિરમાં ઊભા ઊભા પ્રાર્થના કરીએ છીએ કે દર્શન દેવશ્ય પણ મનમાં થતું હોય છે કે તેરનું શું થયું, અરે ક્યાંથી પહોંચી ગયો. તકલીફ નથી, એમાં ઢળી શકે છે. આ મારી વૃત્તિને, મારી પરિણીતીને તરફ નજર જવાની જે ટેવ પડી ગઈ છે તેને કોઈ રોકો, મને મદદની જરૂર છે. એશો વિજયજી મહારાજ જરા જુદા અર્થમાં કહે છે કે જીવ લાગી રહ્યો પરભાવ મેં સહજ સ્વભાવ લખે નહીં અપનો. પોતાનું જે સહજ સ્વભાવ છે તે લક્ષમાં લેતો નથી. બાપ જેમ દીકરાને કહે છે તેમ જ્ઞાની પુરુષ આપણને કહે છે કે અલ્યા અમે આટલું કહીએ છીએ, તું કેમ લક્ષમાં લેતો નથી? શું લક્ષમાં લેવાનું? સહજ સ્વભાવ, ચૈતન્યનો સ્વભાવ સહજ છે. આત્માનું સ્વરૂપ સહજ છે. ઘાટ ઘડવાનો નથી, મોરના પીછા રંગવાના નથી, તેમ આત્માનો સ્વભાવ ઘડવાનો નથી. લખે નહીં અપનો સહજ સ્વભાવને તું લક્ષમાં કેમ લેતો નથી? આવું કેમ થયું? પડ્યો મોહ એ દાવ મેં મોહના દાવમાં કુંડાળામાં આવી ગયો છે. આ વૃત્તિ આજે કુંડાળામાં છે. આજે આત્માની પરિણતિ રુચિ જ્ઞાનની ધારા વહે તો છે જ, પણ પરભાવમાં.
પરભવમાં વેતી પોતાની જ્ઞાનની ધારાને નિજ ભાવ તરફ વળતી એ વળી ગયેલી અવસ્થાને બ્રહ્માથે સંકેત કહે છે, આમાં સાથે કશું રાખશો નહીં, કયો માર્ગ તમારો, કયું શાસ્ત્ર તમારું, ક્યાં કપડાં પહેરો છો અને કયો વેશ પહેરો છો, જાતિ વેશનો ભેદ નહીં, કોઈ વળગાળે જ નહીં. હવે નવો શબ્દ નીકળ્યો છે, વાળા, આ વાળાને વાળા છોડવા પડશે. વૃત્તિ વહેની જે ભાવમાં આ સૌથી મોટી આધ્યાત્મિક ઘટના છે. જ્ઞાનની ધારા જે સતત પ્રભાવમાં વહી રહી છે તેને ઉલટી કરીએ. કબીરજીએ કહ્યું કે ઉલટ ચલો પહોંચ ગયે, દેખતે રહે વો રહ ગયે. આ ઉલટ ચલો એટલે જે વૃત્તિ પ્રભાવમાં જાય છે તેને ઉલટાવવું. પ્રચંડ પુરુષાર્થ ઉલટાવવામાં જોઈએ. એક સાધુ મહારાજને પૂછ્યું કે દીક્ષા લીધાને કેટલા વર્ષ થયા, તો કહે 36 વર્ષ થયા. 36 વર્ષમાં શું કર્યું? પંચદીય સંવરણ ચાલે છે. તમે સમજ્યા કઈ? પાંચે ઇન્દ્રિયો ને વિષય તરફ જતી રોકવી, આ કામ 36 વર્ષથી ચાલુ છે, પરંતુ હજી સંવરણ થયું નથી. શંકરાચાર્યજીએ કહ્યું કે વયસી ગતે કામ વિકાર, ઉંમર થઈ ગઈ પછી કામ વિકાર કેવો? 81 વર્ષનો માણસ તો તેના ગુરુને કહેતો હતો કે મારા માથામાં એકલી સ્ત્રીઓ જ ભરી છે. 80 વર્ષની ઉંમરે તું આવી વાત કરે છે, ભગવાન ક્યારે ભજીશ? હજુ ઇન્દ્રિયો વિષયો તરફ પચેન્દ્રિય સંવરણો હજુ પહોંચ્યા નથી. તારી વૃત્તિને અંદર વાળ, વૃત્તિ વહે.
જય પ્રભુ. આ તો કોઈ રિવ્યુ નથી કરતો, એટલે જે કંઈ સમજણ છે એ પ્રમાણે થોડુંક રિવ્યુ કરું છું, તો કંઈ પણ અતિરેક હોય તો ક્ષમા કરશો. એટલે અહોહો શ્રી સદગુરુની આખી વ્યાખ્યામાં પરમ કૃપાળુ દેવ છે એ આખું એક મહત્વ સમજાવે છે. એનું મહત્વ એમ કે સદગુરુ છે એ આપણી લાઈફમાં જ્યાં સુધી આપણો એક મોક્ષ પ્રાપ્તિનો હેતુ હોય છે, આપણે મોક્ષ પ્રાપ્તિ આપણો ધ્યેય છે, એટલે પરમ કૃપાળુ દેવે ઘણી જગ્યાએ એમ કહેલું છે કે જો ખરેખર તમારો મોક્ષ પ્રાપ્તિનો હેતુ હોય તો સદગુરુ છે એ તમારે લાઈફમાં હોવા એ જરૂરી છે. એટલે એક જગ્યાએ તો એમ પણ કહેવું છે કે તમારો મોક્ષ છે ને એ સદગુરુ વગર છે જ નહીં, સદગુરુ છે એ અનિવાર્ય છે. એટલે આપણે કાંઈ પણ ધર્મ આરાધના કરીએ કે કાંઈ પણ કોઈ પણ જાતની ક્રિયા કરીએ કે સાધના કરીએ, તો સૌથી પ્રથમ આપણે સદગુરુ પ્રત્યેનું આપણો જે અહોભાવ છે કે સદગુરુ પ્રત્યે આપણી સમર્પણ ભાવ છે એ વ્યક્ત કરીને જે આપણે આગળની ક્રિયા કરીએ તો એ આપણને ખરેખર ઉપયોગમાં લાગે એ વાત બાકી છે. એટલે એક જગ્યાએ તો પરમ કૃપાળુ દેવે એક વસ્તુમાં બહુ સરસ કીધું છે કે બીજું કશું શોધમાં, તું એક ખાલી સદગુરુને શોધી લે, સદગુરુની આજ્ઞા પ્રમાણે વર્તો જા અને એના પ્રત્યે તારો સમર્પણ ભાવ વ્યક્ત કર, અને પછી તને જો મોક્ષ ન મળે તો મોક્ષ મારી પાસેથી લઈ જાજે. આવું કોઈ પણ મહાન નાની પુરુષ છે આવું કોઈ ન કહી શકે. આ તો એક પરમાત્મા જ આવું વચન આપી શકે કે તમારો જો લક્ષ પ્રાપ્તિનો હેતુ હોય તો સદગુરુ પ્રત્યે તમારા સમર્પણ ભાવ હોવા જોઈએ. સદગુરુ પ્રત્યેની આપણા માટેની ખૂબ અંદરની ઊંડી એના માટેની આખી પેલું ભાવ હોવા જોઈએ, અને એની પછી જે આપણે આરાધના કે સાધના કરીએ તો એ છે ને એ આપણને વધુ ઉપયોગી થઈ શકે. અને આ હેતુ માટે થઈ અને આમાં આખું જે લખ્યું છે, એટલે સદગુરુને ખરેખર તો જો અહીંથી શરૂ કર્યું છે કે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધી અપાર, આ પામર પર પ્રભુ કર્યો. એટલે સદગુરુને પ્રભુની જગ્યાએ જ મૂકી દા છે, જે બીજી ગાથામાં નીચે લખ્યું છે કે આ પામર પર પછી સદગુરુ કર્યો નહીં પણ પ્રભુ કર્યો ઉપકાર. એટલે સદગુરુ છે યાની જેને કહીને કે પરમાત્માની પ્રભુની જગ્યાએ મૂકી દેલા છે. આવી જ રીતે આપણે જ્યારે દેવવંદનની સ્તુતિ કરતા હોય છે ત્યારે એમાં આપણને છે કે જ્ઞાને બાંધ્યું મન રહે ગુરુ બિન જ્ઞાન ન હોય, એટલે કુંભે બાંધ્યું જળ રહે જળ બિન કુંભ ન હોય, જ્ઞાને બાંધ્યું મન રહે ગુરુ બિન જ્ઞાન ન હોય. એટલે જ્ઞાન છે એ ઘણું ઉપયોગી વસ્તુ છે, પણ એ સદગુરુ વગર આપણને સાચું જ્ઞાન કોઈથી પ્રાપ્ત ન થઈ શકે. એમાં આપણે ગમે એટલા પુસ્તક વાંચી કે ગમે એટલી સાધના કે આરાધના કરી, પણ સદગુરુ પ્રત્યેનું આપણું જે એક લક્ષ ન હોય અને એના પ્રત્યેની આપણી સમર્પણ ભાવ ન હોય તો બાકીનું છે એ બધું જ એને કહીને કે આ જે એનું આપણને જે પેલું મળવું જોઈએ, આનો આના લાભ મળવો જોઈએ કે આપણને એનું જે ઓલું જ્ઞાન મળવું જોઈએ, એ જ્ઞાન અધૂરું રહી જાય. આટલી ટૂંકી વાત સાથે જો બીજા કોઈ રિવ્યુ કરે તો વધારે સારું.
વૃત્તિ વહે નિજ ભાવમાં આ કઈ રીતે થાય, શું પ્રક્રિયા છે એની, શું રીત અને પદ્ધતિ છે, તેના માટે આપણે થોડા સૂત્રો જોઈએ. પહેલું સૂત્ર, વર્તેની જ સ્વભાવનો અનુભવ. ઇન પ્રેઝન્સ વર્તમાન કાળ છે, ભૂતકાળ નથી, વર્તે વહે છે, વર્તમાનમાં અનુભવ કરી રહ્યો છે. શેનો? નિજ સ્વભાવનો. તે માટે યથા પ્રવૃત્તિકરણ એટલે તીવ્ર વૈરાગ્યનો પરિણામ. આ પહેલી ઘટના. અપૂર્વકરણ એટલે ગ્રંથિ સુધી આવીને ગ્રંથિને ભેદવા પુરુષાર્થ કરે અને ગ્રંથિ ભેદ પછી. અનિવૃત્તિકરણમાં જ્યારે દાખલ થાય ત્યારે વચમાં અંતકરણની પ્રક્રિયા થાય, પછી અંતકરણમાં પ્રવેશ કરે ત્યારે દર્શન મોનિયા અને અનંતાનુબંધીના ચાર કષાય. આ પંચક એટલે પાંચે પાંચ પ્રકૃતિનો બિલકુલ ઉપશમ થઈ ગયો હોય, એક પણ દલિત કામ કરવું ન હોય. દલિકો સત્તામાં પડ્યા છે પણ તે સક્રિય નથી, કશું કરતા નથી. એનો એવો પ્રચંડ પુરુષાર્થ થયો કે દર્શન મોનિયાનો આખો જથ્થો સામે પડ્યો છે ખરો, પણ કશું કરતો નથી. એ કરતો નથી એવો જે અંતકરણનો કાળ અને આ બાજુમાં ચૈતન્યની જાગૃતિ થઈ, પાંચ પ્રકૃતિ કામ કરી ન શકે એવી સ્થિતિમાં મુકાઈ ગયો. એવી અવસ્થામાં નિજ સ્વભાવનો અનુભવ થાય, જરા ધીરજથી સમજજો. આ કશી સાધના ક્રિયા કે પ્રક્રિયા નથી, કોઈ સાધન નથી. બધી સાધનાઓ શાંત, બધી ક્રિયાઓ શાંત, બધા વમળો શાંત, બધું શાંત. દર્શન મોહનો આખો જથ્થો અક્રિય શાંત એવો પિરિયડ અને બીજી બાજુમાં સજાગતા છે, જાગૃતિ છે. તે વખતે મોહ પણ શાંત, કષાયો પણ શાંત અને વિકારો પણ શાંત. આ બધા શાંત પરભવમાં જે જ્ઞાન રોકાયેલું હતું તે ત્યાંથી છૂટું કરીને આખો જ્ઞાનનો જથ્થો સ્વભાવ તરફ વળ્યો. જાણે જગત કે સંસાર છે જ નહીં, અહંકાર છે જ નહીં, શબ્દો છે જ નહીં, માત્ર નિસ્વભાવ. આવો જે નિસ્વભાવ તેમાં વર્તવું તેને પરમ કૃપાળુદેવ સંકિત કહે છે. આ એક ઘટના છે.
અંબાલાલ ભાઈ ટિપ્પણી લખી છે, આત્મ સ્વભાવનો જે અનુભવ લક્ષ અને પ્રતીત વર્તે છે, આ વૃત્તિ આત્મામાં આત્માના સ્વભાવમાં વહે છે, ત્યાં પરમાર્થે શંકિત છે. આથી વધારે ટિપ્પણી અંબાલાલ ભાઈ લખી શક્યા નથી, પણ ટિપ્પણીને આધારભૂત બનાવી શકાય. અહીં મુખ્યત્વે પરમાર્થ શંકિત એટલે નિશ્ચય સંકિતની વાત છે. વૃત્તિ વહે નિજ ભાવમાં અને નિજ સ્વભાવનો અનુભવ આ આંતરિક પ્રક્રિયા છે. દર્શન મોહનો ટોટલ જથ્થો 70 કરોડાકરોડી સાગરોપમનો હતો, તેમાંથી 69 કરોડાકરોડી સાગરોપમ રદ કરી નાખે છે. આ કર્મ ગ્રંથની પરિભાષા છે. હવે રહ્યો 1 કરોડાકરોડી સાગરોપમનો જથ્થો, તેમાંથી પણ પલ્યોપમ અસંખ્યતાનો ભાગ ઓછો કર્યો અને તે પણ સક્રિય ન રહે. હાજર છે પણ સક્રિય નથી, એક્શન નહીં. એ જે અવકાશ થયો તેમાં જે અનુભવ થયો તે નિજ સ્વભાવનો અનુભવ, પોતાના નિજ સ્વભાવમાં વર્તે અનુભવ કરે એ ધ્યાન. અનંતકાળમાં પોતે આત્મા હોવા છતાં પોતાનો અનુભવ પોતાને થયો નથી અને તેનો અનુભવ દર્શન મોહનીય શાંત થતા થયો. વર્તે નિજ સ્વભાવનો અનુભવ એ ઘટના અંદર ઘટી. ઘટના અંદર ઘટે છે, કઈ ઘટના? ચિત્ર સ્પષ્ટ કરજો. બુદ્ધિના જે વાંધા સાંધા છે તે કાઢી નાખો ને બુદ્ધિને કહો કે જરા જપ.
નિજ સ્વભાવમાં જે સહજ સ્વભાવ છે તે પોતાના સહજ સ્વભાવનો અનુભવ વર્તે છે. તે અનુભવમાં શબ્દો, શાસ્ત્રો, મંત્રો કંઈ જ નથી, માત્ર નિજ સ્વભાવ. સમજાય તો સમજવા કોશિશ કરજો. સમ્યક દર્શનમાં એનું જે જ્ઞાન છે તે જ્ઞાનનું જ્ઞેય નિજ સ્વભાવ છે. પર પદાર્થ નથી, હું શું બોલ્યો? આ ઘટના જ્યારે ઘટે છે ત્યારે તેના જ્ઞાનનું જ્ઞેય નિસ્વભાવ છે. કોઈ પૂછે કે શું જાણો છો, ત્યારે તમે એમ કહો કે ઘણું જાણીએ છીએ. આ ઘણું જાણીએ છીએ એ ઉપાધિ છે. જ્યારે તમે એમ કહો કે અમે નિસ્વભાવ સિવાય કંઈ જાણતા નથી તો સંકિત. અત્યારે તો તમે નિસ્વભાવ સિવાય ઘણું જાણો છો. અહીં માહિતી જાણકારી અભ્યાસ નહીં પણ અનુભવ વર્તે છે. ગંભીર મુખ કરીને કહે કે આત્મા જન્મતો નથી, મરતો નથી, આત્મા ખાતો પીતો નથી. રાત્રે 11 વાગે 5-સ્ટાર હોટલમાં બેસી ખાતો હોય અને પૂછીએ કેમ આમ, તો કહેશે સાક્ષી ભાવે ખાઈએ છીએ. આ સાક્ષી ભાવ ફૂટી નીકળ્યો. રાત્રે 11 વાગે તને શું સૂઝ્યું? અને 5-સ્ટાર હોટલમાં કોણ ખાય છે? ખાનારો અને જોનારો જુદો છે એમ કહેશે. તો જોનારો 11 વાગે ત્યાં શું કામ જુએ છે? જુઓ હોય તો અંદર જો ને. પરમ કૃપાળુ દેવે બધા વાંધા કાઢી નાખ્યા. તેમણે કહ્યું કે વર્તે ની સ્વભાવનો અનુભવ, આને સંકિત કહેવાય.
તમને તમારા સ્વભાવનો અનુભવ થયો હોય તો નમસ્કાર વંદન, પણ ન થયો હોય તો સંકિત સંકિતી છીએ એનો દાવો ન કરશો. અમે ફલાણા વાળા છીએ, આ વાળામાં સંકિત પેસી શકતું નથી. નિજ સ્વભાવમાં સંકિત વસે છે. સહજ સ્વભાવ લખે નહીં આપનો, પડ્યો કહો કે દાવ મેં, જીવ લાગી રહ્યો પર ભાવ મેં. એમ કહું કે સંકિત ન થયું હોય તો પણ માની લો કે અમને સંકિત થયું છે. 12 અને 15 મિનિટે જ્યારે સંકિત થયું ત્યારે ઘડિયાળ મેળવી હતી. આ કહેવામાં કહેવાતા સંકિતની વાત નથી. એક વખત સંકિત થયા પછી એટલે નિજ સ્વભાવનો અનુભવ થયા પછી એ જ સ્વાદ લીધો, મજા માણી, લાવો લીધો. એ જે આનંદ માણ્યો એ જ અમૃત પીધું, એ જ રસાયણ પીધું. અનુભવ કર્યા પછી તેને એમ જ થાય છે કે અનુભવમાં સ્થિર રહેવું છે, પણ સ્થિર થાય નહીં. તેનું કારણ ચારિત્ર મોહનો જથ્થો વળગેલો છે. એના કારણે એ જ્યારે સક્રિય થાય ત્યારે અંદર ડામાડોળ થવાની વૃત્તિ ચલ વિચલ થાય છે. ત્યારે અનુભવ કરનાર એમ કહે છે એ જ મજા, આનંદ, કુમારી, ઓર, હજતી હવે ડામાડોળ થવા લાગ્યો છે. એ વખતે એમ થાય છે કે ફરીથી એ અનુભવ ક્યારે થશે? એને કહેવાય લક્ષ. અનુભવ પછી શબ્દ આવ્યો લક્ષ. અનુભવ કર્યા પછી ચારિત્ર મોહની દલીકો ઉદયમાં આવ્યા એટલે અનુભવ સ્થિર રહી શકાતું નથી, પણ મજા અને આનંદ અનુભવમાં જ છે એમ લક્ષ રહ્યા છે, લક્ષ રહ્યા કરે છે. સુરતની ઘારી ખાધા પછી ગેસ ખાવાનો વારો આવે તો ગેસ ખાય છે ખરો, પણ મજા ન આવે. થાય છે ખાવા જેવું તો ઓલું છે, પરંતુ લમણે હાથ મૂકી ગેસ ખાવી પડે છે. નિજ સ્વભાવનો અનુભવ કર્યા પછી જ્યારે પૂર્વના બળવાન સંસ્કાર સક્રિય થાય અને ડામાડોળ ક્યારે થાય, કોઈ પણ હિસાબે નિજ સ્વભાવનો અનુભવ કર્યો છે. તે જ અનુભવમાં ફેર જવા જેવું એવું લક્ષ અંદરમાં રહ્યા કરશે. એ પણ સમ્યક દર્શનની એક ઘટના છે. આટલી વાત સમજાય કે ન સમજાય, પરંતુ સમજવું જ પડશે. અમે વધારે શું કહીએ, અમે દમદમાટી ના આપીએ તે સમજવું પડશે. સમજવામાં કામ તમારું છે. આ 111મી ગાથામાં સંપૂર્ણપણે આંતરિક પ્રક્રિયાની વાત છે. સમ્યક દર્શનની કેવળ જ્ઞાન સુધીનો નેશનલ હાઈવે, સંકિતથી શરૂઆત અને કેવળ જ્ઞાનમાં સમાપ્તિ. આ શિષ્ય કેવળ જ્ઞાન લઈને રહેશે. સંકિતથી ઉપાડ થાય તે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે કે કરે જ કરે. એક શબ્દ લક્ષ અને બીજો શબ્દ છે પ્રતીત. ભૂલમાં કરંટના આંગળી અડી જાય અને પૂછે કે શું થયું, તો કહેવું પડે પ્રતીત. કડક મીઠી ચાનો કૂટરો લીધો હોય તો ઘણા લોકો કહેશે વાહ, સ્વર્ગ જેવું સુખ માણ્યું. એક ઘૂંટડામાં તેમ વખતે આત્માનો અનુભવ કરે તો જગતનો કોઈ અનુભવ ગમે નહીં, બધું ફિક્કું લાગે. માટે સમ્યક દ્રષ્ટિ એમ કહે છે કે અમને ઇન્દ્રપદ જોઈતું નથી અને ચક્રવર્તી સાહેબી પણ જોઈતી નથી. કઈ દિનતા સભય અમારી પ્રભુ, શુદ્ધ સંકિતને દાનમે ભગવાન આપે આ સમ્યક દર્શન આપ્યું છે એટલે બીજું કઈ ગમતું જ નથી. ફરી ફરીને ત્યાં, ફરી ફરીને ત્યાં, કારણ કે એવો સ્વાદ મળ્યો અને અવર્ણનીય અનુભવ મળ્યો, પ્રતીત થઈ. ધન્યવાદ, આટલી ઉદ્ધારપૂર્વક સાંભળ માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
ઓમ અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત વ્યા બાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો, ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે, સકળ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા ખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતાએ, જીને સ્વર તણી વાણી જાણી તેણે જાણી છે, ગુરુ રાજ તણી વાણી જાણી તેણે જાણી છે. હે પ્રભુ, હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા, શુદ્ધ ભાવ મુજમાં નથી નથી સર્વ તુજરો, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરો, નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉર્માય, આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમાંદર નાય, જોગ નથી સતસંગનો નથી સતસેવા જોગ, કેવળ અર્પણતા નથી નથી આશ્રય અનુયોગ, હું પામર શું કરી શકું એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છે, અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, ઔંસનએ કે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ, અચળ રૂપ આસક્તિ નહીં નહીં વિરહ નોતા, कथा लभ तुज प्रेमनी नहीं तेनो परिताप भक्ति मार्ग प्रवेश नहीं नहीं भजन दृढ़ भान समझ नहीं निज धर्मनी नहीं शुभ देश स्थान काल दोष कड़ी थी थयो नहीं मर्यादा धर्म तोय नहीं व्याकुलता जुओ प्रभु मुझ कर्म सेवा ने प्रतिकूल जय ते बंधन नथी त्यां देहेंद्रिय माने नहीं करे बाय परा तुज वियोग स्फुरतो नथी वचन नयन यमनाय नहीं उदासन भक्त थे तेम गृहादिक मान अहम भाव थे रहित नहीं स्वधर्म संचय नाय नथि निवृत्ति निरमण पणे अन्य धर्म निकाय एम अनंत प्रकार थे साधन रहित हूँ नहीं एक सदगुण पण भूख बताऊ सुन केवल करुणा मूर्ति छो दिन बंधु दिन नाथ पापी परम आत्म ग्रह प्रभु जी हाथ अनंत काल थियाथड़ियो विना भान भगवान सेव्या नहीं गुरु संत ने मुक्यो नहीं अभिमान संत चरण आश्रय विना साधन करने पारन ते थी पामियो उग्यो न अंश विवेक सहु साधन बंधन थया रहो न कोई उपाय सत साधन समझो नहीं त्या बंधन सो जाय प्रभु प्रभु लय लागे नहीं पढ़ो न सद गुरु पाय दीठा नहीं निज दोष तो तरिये कौन उपाय अधमाधम अधिको पतित सकल जगत माहुई ए निश्चय आव्या विना साधन कर से सुई पड़ी पड़ी तुज पद पंकज फरी फरी मांगू सदगुरु संत स्वरूप तुज ए दृढ़ता करी दे पड़ी पड़ी तुज पद पंकज फरी फरी मांगू सदगुरु संत स्वरूप तुज ए दृढ़ता करी दे हे प्रभु हे प्रभु सु कहूं दीनाना दयाल हूँ तो दोष अनंतनु भाजन छु करुणा यमनी यम सन જમ આપકે પુનિત્યા ગવિ રાગ અથાગ લયો વનવાસ લિયો મુખ મૌન રહ્યો દ્રઢ આસન પદ્મ લગા યુદિયો મન પૌન નિરોધ સ્વબોધક્યો હઠ જોગ પ્રયોગ સુતાર ભયો જપ ભેદ જપે તપ ત્યોહી તપે ઉર સે હી ઉદાસ લહી સબ પે સબ શાસ્ત્રન કે નય ધારિયે મત મંડન ખંડન ભેદ લિયે વહ સાધન બાર અનંત કિયો તદપિ કછુ હાથ અજૂન પર્યો અબ ક્યો ન વિચારત હૈ મન સે કછુ ઓર રહા ઉન સાધન સે બિન સદગુરુ કોયન ભેદ લહે મુખ આગલ હૈ કહ બાત કહે કરુણા હમ પાવત હૈ તુમ કી વહ બાત રહી સુગુરુ ગમ કી પલ મેં પ્રગટે મુખ આગલ સે જબ સદગુરુ ચરણ સુપ્રેમ બસે તન સે મન સે ધન સે સબ સે ગુરુદેવ કી આન સ્વ બસે તબ કારજ સે બને અપનો રસ મૃત પ્રેમ ગનો વહ સત્ય સુધા દરસાવહીંગે ચતુરાંગુલ હૈ દગ સે મિલ હૈ રસદેવ નિરંજન કો પીવહી ગહી જોગ જુગો જુગ સો જીવહી પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સૂર બસે વહ કેવલ કો બીજ જ્ઞાની કહે નિજ કો અનુભવ બતલાઈ દિયે નિજ કો અનુભવ બતલાઈ દિયે
સમય ઘણો છે અપૂર્વ અવસર લઈએ જેમને ફાવે એ સાથે બોલજો
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ક્યારે થઈશું બાહ્યંતર નિરગ્રંથ જો સર્વ સંબંધનો બંધન તીક્ષણ છે દિને વિચરશું કવ મહત પુરુષને પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી માત્ર દેહતે સંયમ હે તું હોય જો અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિં